શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાકેશભાઈને ત્યાં થયેલ પ્રવચન, સળંગ પ્રવચન નંબર 57.
અંદર ક્યાંક ક્યાંક મથાળું આપે છે કૃપાળુ દેવ, જે વિશે નિરૂપણ કરવા માગે છે એનો સારાંશ, એનું ક્રીમ પહેલા મથાળા રૂપે આપે છે. જીવન નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિ વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અતિશય ગંભીર વચનામૃત છે. આત્મા જે અનંત જ્ઞાનની મૂર્તિ છે, અનંત આનંદની મૂર્તિ છે, અનંત શાંતિની મૂર્તિ છે, તેમજ આત્મા અનંત પ્રેમની પણ મૂર્તિ છે. સર્વ જીવો શા માટે વધુ ને વધુ જ્ઞાન ઈચ્છે છે, શા માટે વધુ ને વધુ અથવા પૂરેપૂરું સુખ ઈચ્છે છે, શા માટે સંપૂર્ણ આનંદ ઈચ્છે છે, અને શા માટે આત્મા પ્રેમ ઈચ્છે છે, પ્રેમની ચાહના રાખે છે, પ્રેમ કરવા ચાહે છે? કેમ કે એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. તેથી તે પ્રકારનું અવ્યક્તપણે પરિણમન સર્વ જીવાત્માઓમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, પ્રત્યક્ષ અનુભવ ગોચર છે સર્વને. તેથી બીજા કોઈ દ્રષ્ટાંતની ત્યાં અપેક્ષા નથી, અથવા બીજી કોઈ ઉપમાથી એને સમજાવવાની જરૂર નથી. પરબ્રહ્મ એટલે પરમ પરમાત્મા સ્વરૂપ, આત્માનું પરમ સ્વરૂપ. બ્રહ્મ કહેતા જે અવિચળ સ્વભાવ સ્વરૂપ રહે છે, જે સદા સર્વદા એક રૂપ પરમ સ્વરૂપે, નિર્વિકાર સ્વરૂપે, કેવળ નિર્વિકાર સ્વરૂપે રહે છે, અને છતાં એ પરાભક્તિને વશ છે. કેવી પરાભક્તિ? પ્રેમમય પરાભક્તિને વશ છે. જ્ઞાનીઓની આ જે ગુપ્ત શિક્ષા છે, એટલે કે હે જીવ, તું ક્યાંય ને ક્યાંય તો પ્રેમ કરે છો. કોઈને કોઈ પદાર્થની, કોઈને કોઈ વ્યક્તિની, કોઈને કોઈ ભાવની ચાહના એ વગરનો કોઈ જીવ નથી. પણ અહીંયા એક પલટો મારવો જોઈએ કે નિજ સ્વરૂપનો પ્રેમ થવો જોઈએ. નિજ સ્વરૂપની ઓળખાણથી નિજ સ્વરૂપનો જે પ્રેમ થાય, ત્યારે ઉત્કૃષ્ટ ભક્તિ, ચરમ સીમાને પ્રાપ્ત એવી ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ત્યારે એ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. અવસ્થામાં તન્મયપણું, તદરૂપપણું, સ્વાકારપણું, સ્વરૂપાકારપણું પ્રગટ થાય છે, અને એ જ પરાભક્તિ છે. સામાન્યપણે સામાન્યપણે संसारिक परिणामों में जे प्रेम अनुभव गोचर थाय छे ए पर पदार्थ प्रत्ये होवाथी स्वविकार प्रेम छे। જ્યારે સ્વરૂપ પ્રત્યેનું પ્રેમ છે એ નિર્વિકાર પ્રેમ છે। સ્વરૂપ પણ નિર્વિકાર પ્રેમમય છે, કેવળ નિર્વિકાર છે, કેવળ પ્રેમમય છે। એવું હોવા છતાં પરાભક્તિને એ વશ થાય છે। આ એક અનુભવ હૃદયમાં એટલે અંતરમાં અનુભવ કરવા યોગ્ય વિષય છે। કોઈ પણ જીવને માટે આ એક જ્ઞાનીઓની શિક્ષા છે, ઉપદેશ છે કે હે જીવ, તું જગતના પદાર્થો પ્રત્યે કાંઈ પણ પ્રેમ કરતો હોય તો ફક્ત તારે વિષય બદલવાનો છે, પ્રેમ કરતા તો તને આવડે જ છે, એ તો તારું સ્વરૂપ છે અને સહજપણે થઈ રહ્યું છે। પણ અન્ય પદાર્થ કે અન્ય વ્યક્તિ પ્રત્યે થતા નિર્વિકારપણું રહેતું નથી, એમાં સ્વવિકારપણું ઉત્પન્ન થાય છે, મલિનતા ઉત્પન્ન થાય છે, આકુલતા ઉત્પન્ન થાય છે અને નિજ સ્વરૂપથી દૂર જવાના પરિણામો હોય છે, એટલે વિપરીતતા ઉત્પન્ન થાય છે। આત્મા પરમ પદાર્થ છે, પરબ્રહ્મ સ્વરૂપ છે, કેવળ નિર્વિકાર છે, છતાં પણ જ્યારે કોઈ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જીવને પોતાના નિજ સ્વરૂપની સદગુરુ ગમે ઓળખાણ થાય તો એને પરાભક્તિ ઉત્પન્ન થાય છે, નિજ સ્વરૂપનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે, અભેદ સ્વરૂપથી સ્વરૂપના વિકલ્પ રૂપ ભેદ પણ એ સહન ન કરી શકે એવી એક પરાભક્તિ ઉત્પન્ન થાય છે। ત્યારે એ સ્વરૂપ અવસ્થામાં પ્રગટ થાય છે, પ્રગટપણે અવસ્થામાં તેનો સ્વાનુભવ થાય છે અને તેને એમ કહ્યું કે એ નિર્વિકાર સ્વરૂપ હોવા છતાં વશ થઈ ગયા, પરમાત્મા વશ થયા, પરાભક્તિમાં પરમાત્મા પણ વશ થયા। આ એક ભાષા અલંકાર છે, ફિગર ઓફ સ્પીચ છે, છતાં પણ જે કહેવા માગે છે એ વાત એમાં સમાવેશ પામતી નથી। ભાવ એમાં ઉત્કૃષ્ટ રહેલો છે, ભાવ અમર્યાદિત છે જ્યારે ભાષા મર્યાદિત છે। પ્રશ્ન આવ્યો છે, નિજ સ્વરૂપ સે પ્રેમ જો જીવ અપને સ્વરૂપ સે અજાના હૈ વહ કૈસે કર સકતા હૈ। નિજ સ્વરૂપનો પ્રેમ નિજ સ્વરૂપથી અજાણ્યો એવો જીવ કરી શકતો નથી, એટલે તો અનંતકાળથી કરતો નથી, કરી શક્યો નથી, પણ સદગુરુ ગમે તે વાત શક્ય છે અને તે સિવાય બીજી રીતે એ વાત કોઈ પણ પ્રકારે શક્ય નથી, અશક્ય છે। અપને આત્મા સે પ્રેમ કરના વહ પરાભક્તિ હૈ, કે અપને પ્રભુ સે મને અપને સદગુરુ સે પ્રેમ કરના, ઐક્ય ભાવ સે પ્રેમ કરના, યહી પરાભક્તિ હૈ। ગુરુ પ્રેમ કા યથાર્થ સ્વરૂપ સ્વ વિસ્તાર સ્પષ્ટ કરને કી કૃપા કરે। માગણી એવી છે કે જ્યારે પત્રનો વિષય નિજ સ્વરૂપ સાથે પ્રેમ કરવાનો પ્રસ્તુત છે અહીંયા, ત્યારે એવો જે નિજ સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ સદગુરુ પ્રત્યેના ઐક્ય ભાવરૂપ પ્રેમ વિના પ્રગટ થતો નથી એવી એક વચ્ચેની અનિવાર્ય દશા, અનિવાર્ય સ્થિતિ છે. એ સ્થિતિનો ઉલ્લેખ કરવો જરૂરી છે, આવશ્યક છે. અનંતકાળમાં જીવ આ જગ્યાએ ભૂલ્યો છે, સત્પુરુષની ભક્તિમાં, સદગુરુની ભક્તિમાં ભૂલેલો છે. જૈન દર્શન સિવાયના અન્ય દર્શનોમાં પણ જ્યાં અધ્યાત્મ છે ત્યાં આત્માને ઓળખવો, આત્મામાં લીન થવું, એ વિષય ચાલે છે. ક્યાંક ક્યાંક સદગુરુની ભક્તિનો વિષય પણ ચાલે છે, પણ એ બંને વિષયનું કોઓર્ડિનેશન શું છે, બંને વિષયની સાથે સુમેળ શું છે કે જે પરમ કલ્યાણનું કારણ થાય, એ વિષય જૈન દર્શન સિવાય અથવા જ્ઞાની સદગુરુ સિવાય ક્યાંય ઉપલબ્ધ નથી. કોઈ પણ મુમુક્ષુ જીવને જ્યારે સંસારથી છૂટવાની અંતરથી કામના ઉત્પન્ન થાય છે, કોઈ પણ ભોગે જેને છૂટવું છે અને બંધાવવું નથી, એવી જ્યારે ઉત્કૃષ્ટ સુપાત્રતા, ઉત્કૃષ્ટ મુમુક્ષુતા પ્રગટ થાય છે, ત્યારે સદગુરુનો યોગ બાજે છે, સદગુરુનો, સત્પુરુષનો યોગ પ્રાપ્ત થાય છે. સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો એ પરમ પુણ્યનો ઉદય છે અથવા લોકોત્તર પુણ્યનો એ ઉદય પ્રસંગ છે. જ્યારે જીવનું હોનહાર સારું હોય છે ત્યારે એવો યોગ ઉત્પન્ન થાય છે. બે પ્રકારે યોગ ઉત્પન્ન થાય છે. કોઈ જીવ સદગુરુની શોધમાં હોય છે, સુપાત્રતા હોય અને સદગુરુની શોધમાં હોય ત્યારે પણ તેવો યોગ ઉત્પન્ન થાય છે, અને કોઈ જીવને છૂટવાની અપૂર્વ તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ભાવના વૃત્તિ થાય છે ત્યારે કુદરત બંધાયેલી છે કે સદગુરુનો યોગ એને પ્રાપ્ત કરાવે છે. બંને પ્રકાર ઇતિહાસમાં બનેલા છે, બંને પ્રકાર સંભવિત છે. મૂળ વાત સુપાત્રતાની છે. સુપાત્રતા વિના અનેકવાર, અનંતવાર, અનેકવાર શું, અનંતવાર તીર્થંકર દેવનો યોગ પણ બનેલો છે. નિર્ગ્રંથ ગુરુ છઠ્ઠે સાતમે ગુણસ્થાને બિરાજમાન મહામુનિઓનો પણ યોગ બનેલો છે, અને અનેક જ્ઞાની પુરુષોનો, સત્પુરુષોનો યોગ પણ અનંતવાર બનેલો છે. પણ જીવની પાત્રતા ન હોય તો ઓળખાણ થતી નથી, અને ઓળખાણ થતી નથી ત્યાં સુધી તેમના પ્રત્યે પરમ પ્રેમ, ઐક્ય ભાવ જેને કહેવામાં આવે છે, એવો ઐક્ય ભાવ ઉત્પન્ન થતો નથી. કૃપાળુદેવના પત્રોમાં 223 નંબરનો પત્ર છે, એમાં એ વિષય નિરૂપણ કરેલો છે કે પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક રૂપ થઈ જવું, ત્યાં આગળ બ્રેકેટમાં આશ્ચર્ય ચિહ્ન, એક્સક્લેમેશન માર્ક કરેલો છે કૃપાળુદેવે, કે પરમાત્મા અને આત્મા એકરૂપ કેવી રીતે થાય, દ્રવ્ય એકરૂપ થાય કે ભાવે એકરૂપ થાય, એમ કે અહીંયા ભાગવતનો પ્રસંગ એક વર્ણ્યો છે કે આ શ્રી કૃષ્ણને પરમાત્મા તરીકે લીધા છે, ગોપીઓ એની ભક્ત છે. તો બે પદાર્થ તો એક ક્યારે થઈ શકે નહીં, પણ ભાવાત્મક એકતા અહીંયા લેવી છે. અને જ્યાં નિજ સ્વરૂપની પરમ ભક્તિ છે ત્યાં તો બે દ્રવ્ય જ નથી, એક જ પદાર્થની અવસ્થા છે. એટલે ત્યાં તો એકપણું ભજે છે. તે પરાભક્તિની છેવટની હદ છે, તે ઉત્કૃષ્ટ ભક્તિની છેવટની હદ છે. અને તે એ જ લય રહેવી એટલે ચાલુ રહેવું, તે પરિણતિમાં ચાલુ રહી જવું, તે પરાભક્તિ છે. આવી ઉત્કૃષ્ટ ભક્તિ જ્યારે તારણહાર એવા સત્પુરુષના યોગે ઉત્પન્ન થાય છે, કે જે સત્પુરુષના યોગે જીવ સંસાર તરી જાય એવા પ્રસંગને પ્રાપ્ત થાય છે, ત્યારે એ મુમુક્ષુ જીવ બધું જ ભૂલી જાય છે. બધું જ ભૂલી જાય છે એટલે આખા જગતને ભૂલી જાય છે. આખા જગતને ભૂલી જાય છે એટલું જ નહીં, પણ એ પોતાને પોતાનો મોક્ષ કરવો છે એ વાત પણ એક વાર ભૂલી જાય છે. એનું નામ ઐક્ય ભાવ છે. પ્રશ્નકારે પ્રશ્ન એ ઉઠાવેલો છે કે ઐક્ય ભાવનો વિસ્તાર જોઈએ. જે પરાભક્તિમાં સદગુરુ સત્પુરુષ સાથે ઐક્ય ભાવ થાય છે એ ઐક્ય ભાવ એટલે શું? કે એ સત્સંગ એવો થાય છે કે જેમાં મોક્ષની ભાવિ અવસ્થા કે જે સાધ્યરૂપ અવસ્થા છે એ વિષયનો વિકલ્પ પણ ગૌણતાને પ્રાપ્ત થાય છે, વિસ્મૃતિને પ્રાપ્ત થાય છે. એ વિષયનું પ્રતિપાદન કૃપાળુ દેવે 269 ના પત્રમાં કરેલું છે. સુખદાયક ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે. આ વચનામૃત શું દર્શાવે છે? મોક્ષથી પણ અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે. મોક્ષ અમને એટલો વાલો નથી જેટલું અમને સદગુરુની ચરણ સમીપતા, ચરણ સાનિધ્ય વાલું છે. આ પરાભક્તિ છે. અહીંયા પરાભક્તિ સૂચવી છે. જે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ થયો, ઓળખાણ થઈ ત્યારે યોગ થયો એમ કહીએ, નહીતર તો યોગ અયોગ બરાબર છે. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામને વિષમતા તેને યોગ અયોગ. વિષમ પરિણામથી યોગ હોવા છતાં અયોગ બરાબર છે. પણ જ્યારે આવો યોગ થાય છે ત્યારે એક એવો અનુભવ થાય છે કે મને સર્વસ્વ મળી ગયું. જો મને મોક્ષ મળવાનો બાકી રહે તો મને સર્વસ્વ મળ્યું એ વાત રહેતી નથી. સર્વસ્વ મળતા કંઈ મળવાનું બાકી રહેતું નથી. તેથી અહીંયા એક એવો નિર્દેશ કર્યો છે કે સંત ચરણની સમીપતા મળે છે ત્યારે સર્વસ્વ મળે છે, અને એ મોક્ષથી પણ વાલી ચીજ થાય છે. એટલે હવે મને મોક્ષ બાકી રહે છે એ વાત ત્યાં ઉદ્ભવતી નથી. એવો એક ઐક્ય ભાવ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે જીવને મોક્ષ માર્ગ અતિ નિકટ છે એવો ઉલ્લેખ 223 પત્રમાં નીચે કરેલો છે. એવી દશામાંથી પસાર થયા પછી આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે કે જે આત્મસ્વરૂપ પર બ્રહ્મ પ્રેમમય છે, જેમાંથી પ્રેમ સદગુરુ પ્રત્યે છૂટેલો, પાંગરેલો, અતિશયતાને પામેલો, એ પ્રેમ પરબ્રહ્મમય સ્વરૂપની ઓળખાણ થતાં, નિર્વિકાર સ્વરૂપની ઓળખાણ થતાં એ પ્રત્યે ઉત્પન્ન થાય છે. એવો જેણે હૃદયમાં અનુભવ કર્યો છે, હૃદયમાં એટલે અંતરંગ પરિણામમાં જેણે એવો અનુભવ કરેલો છે, અંતરાત્મ વૃત્તિમાં એ અનુભવ થયો છે, જેને એ અનુભવ કરવા યોગ્ય છે, એવી જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. ગુપ્ત શિક્ષા એટલા માટે લીધી છે કે આ વિષય, આ પ્રકારનો ઉપદેશ જગતમાં પ્રસિદ્ધ નથી. સદગુરુ પ્રત્યે સમર્પણ કરો, સદગુરુની ભક્તિ કરો, એ વાત પ્રસિદ્ધ છે. આત્માને ઓળખો, આત્માને અનુભવ કરો, એ વાત પ્રસિદ્ધ છે. પણ પ્રેમમય પરાભક્તિ વિના બંને પ્રકાર અસંભવિત છે, એ વાત ગુપ્ત છે, એ વાત જગતમાં પ્રસિદ્ધ નથી. અને એ વાત એટલા માટે પ્રસિદ્ધ થઈ નથી અથવા પ્રસિદ્ધ થવા યોગ્ય નથી કે એ વાત એ દશામાં આવ્યા વિના સમજાતી નથી. જે જે વિષય વિચાર દશાને યોગ્ય છે તે તે વિષય વિચાર દશા દ્વારા જ્ઞાન ગમ્ય થાય છે. પણ જે જે વિષય અનુભવ યોગ્ય છે, લાગણીને યોગ્ય છે, ફિલિંગ પોઝિશનમાં છે, થિંકિંગ પોઝિશનથી આગળની વસ્તુ છે, પાર છે, વિચારથી પાર જવું પડે છે અને અનુભવમાં ફિલિંગ પોઝિશનમાં આવવું પડે છે, એ વિષય એ દશામાં આવ્યા વિના સમજાતો નહીં હોવાને લીધે એ વિષય જગતમાં પ્રસિદ્ધ નથી અને તેથી એ વિષય હંમેશા હંમેશા ગુપ્ત રહ્યો છે. એવી જે જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે, એ ગુપ્ત શિક્ષાનો ઉલ્લેખ કૃપાલુદેવે આ પત્રના મથાળામાં કરેલો છે. જગતમાં એવી વાત પ્રસિદ્ધ છે અન્ય મતોમાં, ખાસ કરીને કે ભગવાન ભક્તને વશ થાય છે. એ લોકો એ સમજતા નથી કે ભગવાન ભક્તને વશ થાય છે એટલે ખરેખર શું છે. પણ અહીંયા જ્યાં સત્પુરુષ અને મુમુક્ષુ વચ્ચે પરાભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે ઐક્ય ભાવ ઉત્પન્ન થાય છે અને એ ઐક્ય ભાવનો એવો પ્રકાર છે કે ઐક્ય ભાવમાં આવતા સમજાય એવો પ્રકાર છે. કૃપાલુદેવની કલમ આ વિષયમાં બહુ સમર્થપણે પ્રકાશિત થઈ છે અને એવો એક ઉલ્લેખ એમણે 213 નંબરના પત્રમાં કરેલો છે કે હે પુરાણ પુરુષ પોતાના પરમાત્મા પરમ બ્રહ્મને સંબોધે છે કે હે પુરાણ પુરુષ, પુરાણ એટલે અનાદિનો, પુરુષ નામ આત્મા, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. જે શાસ્ત્રનો અભ્યાસ કરે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એને આ વિષય સમજવો થોડો કઠણ પડે છે. કેમ કે એમાં સ્વપર પદાર્થની ભિન્નતા દ્રવ્યાનું યોગથી નિરૂપણ કરેલી છે. દ્રવ્યાનું યોગનો એક મહાન અને પરમ પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે બે પદાર્થો જીવ અને અજીવ, અથવા જીવ અને બીજા કોઈ પણ જીવ પણ તે અજીવ છે પોતાના માટે, એ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી સર્વથા ભિન્ન છે. પણ જ્યારે પરમ પ્રેમમય પરાભક્તિનો ઉદ્ભવ થાય છે ત્યારે કૃપાલુદેવ લખે છે કે હે પુરાણ પુરુષ, હે આત્મા, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. અમને આત્મા અને સત્પુરુષ સદગુરુ વચ્ચે કોઈ ભેદ સમજાતો નથી. કદાચ ભેદની ભેદ રેખા સમજવી હોય તો પણ અમે એવા પ્રકારે સમજીએ છીએ કે તારા કરતા તો અમને સત્પુરુષ જ વિશેષ લાગે છે. નિર સ્વરૂપની પ્રધાનતા અહીંયા નથી આપી, સત્પુરુષની સદગુરુની પ્રધાનતા આપી છે. ઐક્ય ભાવ સમજાવવાની આ એક કૃપાલુદેવની લાક્ષણિક પદ્ધતિ છે, અથવા આ એક એમનું વચન અતિશય છે કે જે વચન અતિશય દ્વારા અવક્તવ્ય એવા વિષયને એ કથનચિત વક્તવ્યતા આપે છે. નહીંતર એ વિષય અવ્યક્ત રહ્યો છે, ગુપ્ત રહ્યો છે. તારા કરતા તો અમને સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. સત્પુરુષની પરાભક્તિએ કેવળ નિર્વિકાર એવા હે પુરાણ પુરુષ પરબ્રહ્મ તને વશ કરી લીધો છે. તો તારું સામર્થ્ય વધારે કે સત્પુરુષનું સામર્થ્ય વધારે? વશ થાય તેનું સામર્થ્ય વધારે કે વશ કરનારનું સામર્થ્ય વધારે? કે ખરેખર તો વશ કરનારનું સામર્થ્ય વધારે છે, માટે અમને તો તારા કરતા સત્પુરુષ વધારે શક્તિમાન દેખાય છે, એટલે વિશેષ લાગે છે. એક તો એ એક બહુ મોટી વાત છે. બીજી મોટી વાત એ છે કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. કોઈ પણ જીવ નિજ સ્વરૂપનો અનુભવ નિજ સ્વરૂપની ઓળખાણ વિના કરી શકે નહીં, અને કોઈ પણ જીવ નિજ સ્વરૂપની ઓળખાણ સત્પુરુષની ઓળખાણ વિના કરી શકે નહીં. ઉપરથી નીચે ઉતરીએ છીએ આપણે તો ઉપરની જે અવસ્થા સ્વાનુભૂતિની સ્વાનુભવની અવસ્થા છે, જેને શાસ્ત્ર ભાષાએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, એવો જે સ્વાનુભૂતિનો પર્યાય છે એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે સ્વરૂપની ઓળખાણ થવી ઘટે છે. સ્વરૂપની ઓળખાણ થતાં પરમ પ્રેમમય પરાભક્તિ સ્વરૂપ પ્રત્યે પ્રગટ થાય ત્યારે એ પરમ બ્રહ્મ છે, એ પ્રગટ થાય છે અથવા વશ થાય છે. પણ એ અવસ્થા પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે સત્પુરુષની ઓળખાણ થયા વિના કદી કોઈને નિજ સ્વરૂપની ઓળખાણ થતી નથી કે થઈ શકતી નથી. એટલે અહીંયા એનો ઉલ્લેખ કરે છે કૃપાલુદેવ કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. અમને કેમ સત્પુરુષ પ્રત્યે એટલો બધો પ્રેમ થયો, તારા કરતા પણ વિશેષ પ્રેમ થયો? તારો નંબર પછી લાગ્યો અને પહેલો એનો નંબર લાગ્યો. કે તને ઓળખવું એ દુર્ઘટ છે, ત્યારે સત્પુરુષને ઓળખવા એ સુગમ છે, એથી સહેલી વાત છે. કેમ સહેલી વાત છે? કે આત્મામાં જે પરમ સ્વરૂપ પરમ પદ પરમ બ્રહ્મ રહેલું છે એ સામર્થ્ય રૂપે શક્તિ રૂપે રહેલું છે. જ્ઞાનની જ્યોતિ દિવાસળીના અને ચકમકના અગ્નિની જેમ શક્તિ રૂપે છે ત્યાં, જ્યારે સત્પુરુષમાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થયેલી છે. આત્મામાં રહેલી જ્ઞાન જ્યોતિ અવ્યક્ત છે અને સત્પુરુષમાં પ્રગટ થયેલી જ્ઞાન જ્યોતિ વ્યક્ત છે. અનાદિથી અજ્ઞાન અને અનાદિથી આ વિષય, આ દિશાથી જે તદ્દન અજાણ રહેલા જીવને વ્યક્તથી અવ્યક્ત ઉપર જવું સંભવિત છે, સીધું અવ્યક્તનું દર્શન થવું, પરમબ્રહ્મનું દર્શન થવું એ સંભવિત નથી, શક્ય નથી. એટલે પ્રથમ સત્પુરુષની ઓળખાણ થાય છે અને પછી જ સ્વરૂપની ઓળખાણ થાય છે. પ્રથમ સત્પુરુષની ઓળખાણ થાય છે તે પ્રત્યક્ષ સંકેત સ્વરૂપ છે અથવા પ્રત્યક્ષ સંકેતનું એક બીજ ભૂત કારણ છે, જે 751 પત્રમાં પહેલું સંકેત કહ્યું છે કૃપાલુદેવે. અને ત્યાર પછી સ્વરૂપની ઓળખાણ થાય છે એને બીજ જ્ઞાનરૂપ બીજું સંકેત કહ્યું છે, અને જેમાં સ્વરૂપાનુભવ સહિત સ્વરૂપ પ્રતીતિ છે, નિર્વિકલ્પ પ્રતીતિ છે, તે પરમાર્થ સંકેત રૂપ ત્રીજું સંકેત છે. સંકેતને કારણરૂપ પરંપરાને કારણમાં કાર્યનો ઉપચાર કરીને ત્રણેયને સંકેત ગણ્યા છે તે ઉચિત છે, સમુચિત છે, અને એ જ એક માર્ગ છે પરમાર્થ સંકેત પ્રાપ્ત કરવાનો, બીજો કોઈ માર્ગ નથી. અને એ માર્ગ અતિશય સંક્ષિપ્ત માર્ગ છે, ટૂંકામાં ટૂંકો રસ્તો છે, એકદમ શોર્ટકટ છે. બીજી કોઈ પણ બીજા કોઈ પણ પ્રકારના વિકલ્પમાં પડવા યોગ્ય નથી. એક સત્પુરુષને શોધ અને સર્વભાવ અર્પણ કરી દઈ વર્ચ્યો જા, પછી મોક્ષ ન મળે તો કૃપાળુ દેવ ગેરેન્ટર થયા છે ત્યાં, કે મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે, તારો મોક્ષ તો હું ખિસ્સામાં રાખીને ફરું છું પછી, પણ આ જગ્યાએ આવતો બીજો કોઈ પણ વિકલ્પ નહીં કરતા, પાત્રતા કેળવીને સત્પુરુષના યોગમાં આવતા એક તથારૂપ યોગને જીવ પ્રાપ્ત કરે છે. ગઈ વખતના સ્વાધ્યાયમાં એ વિષય ચાલેલો કે કોઈ તથારૂપ યોગને પ્રાપ્ત કરીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી. તથારૂપ યોગ માં છૂટવાની સંસારથી મુક્ત થવાની અપૂર્વ ભાવનામાં આવીને કોઈ સત્પુરુષના યોગમાં આવવાનું થાય છે ત્યારે નિમિત્ત અને ઉપાદાન બંને સુયોગ્ય દશામાં હોવાથી એને યથાયોગ્ય તથારૂપ યોગ કયો છે, કે જેનાથી જીવને અનાદિની અંતર પરિણતિ ભેદાઈને આત્મકલ્યાણની, આત્મકલ્યાણ કરવાની જાગૃતિ ઉત્પન્ન થાય છે, અથવા તો સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેની અંતર સૂજની રહસ્યભૂત મતિ પ્રાપ્ત થાય છે, જેને અંતર્ભેદ જાગૃતિ અહીંયા કહી છે, અને તે જીવને અંદરથી મુક્તિનો ભણકાર આવે છે કે હવે આ જીવને વિશેષ પરિભ્રમણ નથી. અહીંયા એમ કહે છે પ્રસ્તુત વિષયમાં કે હે પુરાણ પુરુષ, હે આત્મા, હે પરમબ્રહ્મ, તને ઓળખવા બહુ દુર્ઘટ છે અને સત્પુરુષ સુગમતાથી ઓળખાય છે, હું મારી મૂંઝવણ નો ઉકેલ તેમના ચરણમાં બેસીને એ ઉકેલને હું શોધી શકું છું, એ ઉકેલ મને સુગમતાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, મને મારી ગ્રંથિઓ ગુથ્થીઓ છેદવામાં, એનો નિકાલ કરવામાં, પરમ પ્રેમથી તેમના પ્રત્યેનો જે રિસ્પોન્સ મળે છે એ મને મારું સર્વસ્વ અર્પણ કરતા રોકી શકતા નથી. હું મને રોકી શકું એમ નથી. એટલે તેમના પ્રત્યે પરમ પ્રેમ આવે છે. એમની કેપેસિટી તો જુઓ સત્પુરુષની, એમની ગંભીરતા જુઓ, કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી. હે પુરાણ પુરુષ પરમાત્મા પરમ બ્રહ્મ, ભલે તું નિર્વિકાર હો પણ એકવાર એને વશ થયો એટલી સ્વવિકારતા તારામાં આવી. સમજાવવા માટેની વાત છે, સમજવું એ તો એ પ્રકારની દશામાં આવવું, એ સિવાય બીજો ઉપાય નથી. પણ જેને પરમાત્મા વશ થાય એનો તો પ્યાલો ફાટી જાય. જેમ કોઈ સંપત્તિને જીરવી ન શકે તો સંપત્તિનું પ્રદર્શન કરવા લાગે છે, અનેક પ્રકારના રાચ રચીલાથી પોતાના વૈભવનું પ્રદર્શન કરે છે. પણ સત્પુરુષ તો જો કે એને પરમાત્મા વશ થયા, અનંત ગુણની સંપત્તિ જેમાં ભરેલી છે, એવો પરમ પદાર્થ જેને વશ થયો પ્રાપ્ત થયો, છતાં બહારમાં કોઈને દેખાવા દેતા નથી કે મારી પાસે સંપત્તિ કેટલી છે. એક સામાન્ય મનુષ્યની જેમ બાહ્ય જીવન ઉપજીવનમાં એ જીવતા જોવામાં આવે છે. પાડોશીને શું, ઘરવાળાને ખબર પડતી નથી કે મારા ઘરમાં પરમાત્મા બિરાજે છે, ત્રણ લોકના નાથ મારા ઘરમાં છે, એની ખબર પડતી નથી. એટલા એ ગુપ્ત રહે છે, અને એટલા ગુપ્ત રહેવાનું સામર્થ્ય, એટલી ગંભીરતા, એ નહીં તો ઉન્મત્ત થઈ જાય, જેકપોટ લાગે ત્યાં ઉન્મત્ત થઈ જાય છે. અહીંયા મુંબઈના રેસ કોર્સમાં ક્યારે કરોડો અબજોની સંપત્તિ આવી જશે, પણ અહીંયા કહે છે કે પરમાત્મા વશ થયા પછી જે ઉન્મત્ત થતા નથી, ગંભીર, એનું પેટ કોઈને હાથમાં આવે નહીં. એનું પેટ હાથમાં આવે કોઈ એવા સુપાત્ર જીવ હોય તેને, તે ઉન્મત્ત નથી. અને તારાથી પણ સરળ છે હું મારી મૂંઝવણ જે પૂછું એનો પરમ ઉલ્લાસથી મને ઉત્તર મળે છે, અને ક્ષણ માત્રમાં મારી મૂંઝવણ દૂર થઈ જાય છે. અને સંસારનું કોઈ પણ ટેન્શન હવે મને સ્પર્શ કરી શકે એ પરિસ્થિતિ રહી નથી. તો હે પરમાત્મા, તું જ કહેને કે શું કરીએ અમે, તારા કરતા એને વધારે ચાહીએ તો એમાં અમે ભૂલ કરીએ છીએ. તું કહી દે, ન્યાય તું કર, તારે પણ ન્યાય કરવો પડશે કે અમે સાચા છીએ, સદગુરુનો પ્રેમ કરનારા અમે સાચા છીએ, ભલે તારો પ્રેમ અમે બીજા નંબરમાં રાખતા હોય તો. પણ વાસ્તવિક એ છે કે સત્પુરુષમાં અને તારામાં ખરેખર અમને ભેદ હવે દેખાતો નથી. હવે એ ભેદરેખા સમાપ્ત થઈ ગઈ છે, અને એનું નામ ઐક્ય ભાવ છે, એનું નામ જ પરમ પ્રેમ છે. અને એ લય ચાલુ રહેવી તે જ પરાભક્તિની હદ છે. અને એવી હદ દેખાડવા માટે ભાગવતમાં ગોપાંગનાઓ અને શ્રી કૃષ્ણચંદ્રનો જે પ્રસંગ ભક્તિનો વર્ણવેલો છે એ દર્શાવવા માટે વર્ણવેલો છે. જૈન દર્શનના અનાદિ નમસ્કાર મંત્રમાં એનો સંકેત છે. નમો રિહંતાણમ પછી નમો સિદ્ધાણમ પદનો જે ક્રમ છે એ ક્રમ એમ સૂચવે છે કે સિદ્ધ પરમાત્માનું ડેઝિગ્નેશન, એમની પદવી અર્યંત પદથી ઉચ્ચ હોવા છતાં પ્રથમ નમસ્કાર અર્યંત પદને કરેલો છે. એ જ દર્શાવવા કરેલો છે, કેમ કે અર્યંત છે એ જગતગુરુ છે, એ જગતની વચ્ચે જગતને હિતોપદેશ આપે છે અને તેથી તેમને પહેલા નમસ્કાર કરેલા છે. એ વાત જગતમાં પ્રસિદ્ધ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુરાજની બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. એ વાત પ્રસિદ્ધ છે, પણ કેમ, શા માટે, એનું રહસ્ય શું છે? એ રહસ્યનો ઉકેલ સદગુરુની ભક્તિમાંથી મળે છે, જ્યારે એની ઓળખાણ થાય છે ત્યારે. એટલે અહીંયા જ્યારે કૃપાળુદેવના વચનામૃતમાં પરાભક્તિનો વિષય પ્રસ્તુત છે આપણા આજના સ્વાધ્યાયમાં, ત્યારે સદગુરુની ભક્તિનો ઉલ્લેખ કરવો એ આવશ્યક છે, અથવા એ અનિવાર્ય. પરિસ્થિતિને પ્રાપ્ત થયા વિના આ પરિસ્થિતિએ કોઈ પહોંચ્યું નથી, પહોંચી શકતું નથી, એ સમજવું ઘટે છે અને એ જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. હવે કૃપાળુદેવ પત્રની શરૂઆત કરતા પોતાના ખાસ કરીને અનુભવની જ વાત કરે છે કે અત્રે પરમાનંદ છે, અમારા આત્માના પરમ આનંદની અંદર અમે વર્તીએ છીએ, બિરાજમાન છીએ. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. લૌકિક જનોના સંગમાં, લૌકિક જનોની વચ્ચે રહેવું એ જરા પણ અમને ફાવતું નથી. અમારા આત્મા સાથે અમારા પરિણમનનું મુખ્ય પ્રકાર, પ્રધાન વૃત્તિ, મુખ્ય વૃત્તિ ચાલુ છે અને એ અંતર્મુખ દશા હોવાથી બહારમાં જે જે મનુષ્યો સાથે, જે જે માણસો સમુદાયો સાથે ઉદય પ્રસંગ વર્તે છે એ બિલકુલ અમારી અસંગ વૃત્તિને અનુકૂળ નથી. એટલે અમને વિકટ લાગે છે, અમને પ્રતિકૂળ લાગે છે. પણ એક પારમાર્થિક સમાધાન વર્તે છે અને એ ઉદય પ્રસંગમાં પોતે બીજાની સાથે વિકટતા એ પણ એ પ્રસંગને નિભાવે જાય છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સત્સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે, એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. કૃપાળુદેવ એક મહાપુરુષ છે, વિશ્વની એક વિભૂતિ છે. વિશ્વ વિભૂતિ હોવા છતાં પણ એમની નમ્રતા, એમની સરળતા અને એમની મધ્યસ્થતા, એમના વચનોમાં જે પ્રકાશ પામી છે, પ્રકાશિત થઈ છે, તે પણ તેમની મહાનતાને જ દર્શાવે છે, તેમની મહાનતાના જ દર્શન કરાવે છે. અને એ દર્શન કરનારનું મસ્તક તેમના પ્રત્યે ઝૂકી જાય એવી એક અહીંયા પણ વચન રચના જોવા મળે છે કે જ્ઞાનીઓનું વર્ણન કરે છે કે કેવા જ્ઞાનીઓની અમારા ઉપર કૃપા વર્તો, કે જે આત્માનંદને પામેલા છે, પરમાનંદને પામેલા છે, કે જેનો જે આનંદને યથાર્થ પ્રકારે કહી શકાતો નથી. આત્મસ્વરૂપ, અને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે એવી જે સ્વરૂપાકાર દશા તે વચનાતીત દશા છે, વચનથી પાર દશા છે. વચનાતીત દશા તો હોય એ સ્વાભાવિક છે, પણ તે મનાતીત દશા છે, જે વિષયને મન પણ સમજી શકતું નથી તેને વચન દ્વારા તો વચન ગોચર કેવી રીતે કરી શકાય? જે મન ગોચર ન થઈ શકે તે વચન ગોચર કેમ થાય? અવશ્ય તે જ્ઞાન ગોચર છે, અનુભવ ગોચર છે, પણ મન ગોચર નથી. મન એક બાહ્ય જ્ઞાનનો ઉપયોગ છે અને અનુભવ તે અંતર જ્ઞાનનો ઉપયોગ છે. બંનેની દિશા વિરુદ્ધ છે, તેથી મન દ્વારા ઉત્પન્ન થયેલા ઉપયોગમાં આત્મ સ્વરૂપ વિષય થઈ શકતું નથી, એથી પાર થયા છે. યથાર્થ પ્રકારે એને કહી શકાતી નથી, માત્ર સંકેત ઇશારા રૂપે એ આનંદ સ્વરૂપ છે એટલું કહી શકાય છે, પ્રેમ સ્વરૂપ છે એટલું કહી શકાય છે, આત્મશાંતિ સ્વરૂપ છે એટલું કહી શકાય છે. એક એક શબ્દ દ્વારા માત્ર એનો સંકેત થાય છે, પણ એથી વિશેષ જે કહી શકાતું નથી. એવું જે પ્રગટપણે અનુભવ ગોચર થયું છે, પ્રગટ થયું છે, એવા મહાભાગ્ય જ્ઞાનીઓ, એ મહાભાગ્ય જ્ઞાનીઓ મહાભાગ્ય છે. જગતમાં બીજું કોઈ મહાભાગ્ય નથી, શ્રીમંતો મહાભાગ્ય નથી, રાજાઓ મહાભાગ્ય નથી, કોઈ પ્રાઇમ મિનિસ્ટર રાષ્ટ્રપતિ કોઈ મહાભાગ્ય નથી, અરે દેવલોકનો દેવ પણ મહાભાગ્ય નથી. એક જ્ઞાનીઓ જ મહાભાગ્ય છે, અને એવા જ્ઞાનીઓનું ચરણ સાનિધ્ય જેને પ્રાપ્ત છે તે મહાભાગ્ય છે. બસ આ સિવાય કોઈ જગતમાં મહાભાગ્ય નથી. એવા જ્ઞાનીઓની અને પત્ર લખેલો છે, સૌભાગ્યભાઈ ઉપર લખેલો છે, પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ એ કૃપાળુ દેવના પરમ નિકટ અને પરમ સખા હતા, તેમના પ્રત્યે પણ એમને આ શબ્દ પ્રયોગ કરેલો છે કે આપની અમારા ઉપર કૃપા વર્તો, મહાભાગ્ય જ્ઞાનીઓની પણ કૃપા વર્તો અને આપની પણ અમારા ઉપર કૃપા વર્તો. કારણ પોતે જાણે છે કે શા માટે એમ પોતે લખે છે. કોઈ યોગાનુયોગ જેમાં અતિશય પાત્રતા કૃપાળુ દેવે જોઈ છે અને જેમના સંયોગથી પોતાને પણ વિશેષ વિશેષ આત્મભાવ આવિર્ભાવ પામતા અનુભવ ગોચર થયા છે, જેના સત્સમાગમથી પોતાના આત્મભાવ આવિર્ભાવ પામતા અનુભવ કરેલા છે, એમની સુપાત્રતાનો એથી વિશેષ પુરાવો બીજો શું હોઈ શકે કે બીજો શું આપી શકાય? તેથી તેમણે જે વચન પ્રયોગ મહાભાગ્ય જ્ઞાનીઓ માટે કર્યો છે એ જ વચન પ્રયોગ એમણે સુભાગ્ય એવા સૌભાગ્ય ભાઈ માટે કરેલો છે. એ નામથી પણ એ સુભાગ્ય હતા અને દ્રવ્યથી અને ભાવથી પણ સુભાગ્ય જ હતા. અમે તો તમારી ચરણરજ છીએ, જુઓ ગજબની વાત કરી છે, અમે તો તમારી ચરણરજ છીએ અને ત્રણેકાળ એ જ પ્રેમની, જ્ઞાનીઓ સદગુરુ પ્રત્યેના પ્રેમની અને સૌભાગ્યભાઈના પ્રેમની, અમે તમારી શરણ છીએ અને ત્રણેકાળ એ જ પ્રેમની અમને યાચના છે, નિરંજન દેવ પ્રત્યે અમને યાચના છે, અમારા નિર્વિકાર પરમબ્રહ્મ પરમાત્મા પરમબ્રહ્મ પરમાત્મા પ્રત્યે પણ અમે આ જ યાચના કરીએ છીએ કે અમને જ્ઞાનીઓની અને તમારા જેવા મુમુક્ષુઓની ચરણ રજ અમને મળ્યા કરે, અમે તમારા સાનિધ્યમાં રહ્યા કરીએ. બસ પછી અમારે કાંઈ જોઈતું નથી, અમને સર્વસ્વ મળી ગયું. એવો અનુભવ કર્તવ્ય છે. એ અનુભવમાં આવ્યા વિના, એ દશાએ આવ્યા વિના કદી કોઈને મોક્ષ માર્ગની કે પરમ બ્રહ્મની અનુભૂતિ થઈ નથી, થવા યોગ્ય નથી. એ સિવાય નિસ્તાર નથી, એ સિવાય મોક્ષ માર્ગ નથી, અને મોક્ષ માર્ગના ફળ સ્વરૂપ મોક્ષ પણ નથી. મોક્ષથી પણ અને પરમાત્માથી પણ વધારે મૂલ્યાંકન શા માટે કરવામાં આવ્યું છે એ પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ વિના સમજાય એવું નથી. જેને વર્તમાન પ્રયોજન સમજાય, જેમ કોઈને 20-21 દિવસના ટાઈફોઇડ પછી ખોરાક ઉપર એ દર્દીને લેવો હોય તો એને 4 શેર ઘી પાયેલું મીઠાઈ મૈસુબ ખવડાવે તો મરી જાય, એને ઘી ન પીવડાવાય. ઘી અવશ્ય શક્તિદાયક છે શરીરને, પણ એને માટે મૃત્યુનું કારણ બને. એને મગનું પાણી 1-1 ચમચી આપવું પડે જેમ જેમ પચે તેમ, અને એ જ એને વર્તમાન પ્રયોજનભૂત છે. અહીંયા જે પિન પોઈન્ટ વાત કરવી છે એટલી જ કરવી છે કૃપાળુ દેવને, કે તારું પ્રયોજન ક્યાં છે. એટલું જો તને સમજાય તો તને મહાજ્ઞાનીઓ અને સૌભાગ્યભાઈ જેવા મુમુક્ષુઓના ચરણ રજની સામીપ્યતા સમજાય તો તારો નિવેડો થવાનો અહીંથી રસ્તો ખુલે છે. નહીંતર તો મુમુક્ષુની ભૂમિકામાં આવીને શાસ્ત્ર વાંચવા, ભક્તિ કરવી કે વ્રતાદિ ઉપવાસ આદિ કંઈ થોડી તપશ્ચર્યા કરવી કે દયાદાન કરવી આખા જગતના બધા માણસો કર્યા કરે છે. એક પરમાર્થના માર્ગ પ્રત્યેનો જુદો ફાંટો ક્યાંથી પડે છે એવું જે પરમ પ્રયોજનભૂત પહેલું કદમ ક્યાં ઉઠાવવું જોઈએ એનો ઉલ્લેખ આ જગ્યાએ કૃપાળુ દેવ પોતાના પરિણમનથી એક લાક્ષણિક પદ્ધતિથી અંગુલી નિર્દેશ કરે છે કે આ જગ્યાએથી આ રસ્તો પરમાર્થનો જુદો પડે છે. સત્પુરુષને શોધ, ત્યાં એવા ઉત્કૃષ્ટ મુમુક્ષુ ભાગ્યભાઈ જેવા મુમુક્ષુને શોધ કે જેની ચરણરજથી, જેના સાનિધ્યથી તારું પારમાર્થિક જીવન શરૂ થાય, અને એકવાર શરૂ થયા પછી એ પૂરું થવું એ બહુ સહેલું સુગમ છે અને બહુ સમીપ છે, દૂર નથી. પછી એ વાતનો ઉલ્લેખ આ જગ્યાએ કૃપાળુ દેવે પોતાના પરિણામથી કરેલો છે, અને તે તેમનો આપણા સર્વ ઉપરનો પરમ ઉપકાર છે. સમય પૂરો થયો છે.